તારીખ 18/2/1996 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 550
વ્યાપારને ઉપયોગ કહે છે. જ્ઞાન ગુણ છે આત્મામાં, એ શક્તિનું જે પરિણમન છે, જ્ઞાન જે વ્યાપાર કરે છે પરિણમવાનો, એને ઉપયોગ કહે છે. સામાન્ય વ્યાખ્યા છે. પછી ઉપયોગને જુદા જુદા ધર્મથી પણ જુદી જુદી જગ્યાએ કયો છે. જેમ કે તમે ઉપયોગપૂર્વક સાંભળો એમ કે, એટલે કે તમે સાવધાનીથી સાંભળો, ધ્યાન દઈને સાંભળો, લક્ષ આપીને સાંભળો. ઉપયોગથી એક એક પળનો ઉપયોગ કરો, એટલે તમારી પ્રત્યેક પળનો સદુપયોગ થાય છે કે નહીં એટલી કાળજી રાખીને સમયનો વ્યય કરો, સમયનો ખર્ચ કરો. એમ ત્યાં ઉપયોગનો અર્થ થાય છે લક્ષ દેવું, ધ્યાન દેવું, સાવધાની રાખવી, કાળજી રાખવી. એમ ઉપયોગ શબ્દ છે, એમાં ચેતવું, જાગ્રત થવું, એવો પણ શાસ્ત્રમાં ક્યાંય ક્યાંક ધ્વનિ જોવામાં આવે છે. અંડરટોન, અંતરધ્વનિ ક્યાંક ક્યાંક એવો પણ છે. ઉપયોગ શબ્દે ઘણી વાતો આવે છે. અહીંયા એમ કહેવું છે કે જો આત્મા છે, એ ચૈતન્ય પદાર્થ છે, એ ચૈતન્ય પદાર્થ ક્યાંથી માલુમ પડે છે? હવે વિચારને ગૌણ રાખીને અને પરિણમનમાં અનુભવને પ્રધાન રાખીને જોવું છે, તપાસવું છે કે જે ચૈતન્ય સ્વરૂપે પોતાનો આત્મા છે, એ ઉપયોગ લક્ષણે સ્ફુરાયમાન છે કે નહીં. પ્રત્યેક ક્ષણે ઉપયોગની સ્ફૂર્ણા છે આત્મામાં. ત્યાંથી આત્માને પકડવો અને એ પકડવાની અંદર એની ફળશ્રુતિ શું, ફળશ્રુતિ એટલે પરિણામ, રિઝલ્ટ, કે પોતાના શરીરથી દેહથી ભિન્ન એ જણાવવું જોઈએ. જેમ હીરાને એક ડાબલી છે, એમાં હીરો જુદો છે અને એની ડબ્બી જુદી જુદી છે. ભલે મખમલની ડબ્બી હોય અને અંદર હીરો મૂકેલો હોય, તો પણ હીરો તે હીરો છે, અને ગમે તેવી સુંદર ડબ્બી હોય તો પણ તે ડબ્બી છે. એમ શરીર ગમે તેટલું રમ્ય હોય, તેજસ્વી હોય, તો પણ ઉપયોગ છે એ ચૈતન્ય હીરો છે, એનાથી એ સ્ફુરાયમાન છે. અને ઉપયોગની સ્ફૂર્ણા પોતે આત્માપણે પોતાને સ્વીકારીને ઉપયોગની સ્ફૂર્ણામાં આવે છે ત્યારે શરીર છે એ બાજુમાં રહેલું એક ખોખું, ચૈતન્ય પિંડની બાજુમાં રહેલું એક ખોખું, એક ખોળું માલુમ પડશે કે આ જે પુદ્ગલાત્મક ખોખું છે, ત્યાં એક ચૈતન્ય પદાર્થ, ચૈતન્ય હીરો છે, જે ઉપયોગ છે સ્વયં સ્ફુરાયમાન છે, કોઈની મદદ વિના કોઈની અપેક્ષા વિના સહજપણે અંદરથી જ્ઞાનનો વ્યાપાર ચાલતો જ રહે છે અને જ્ઞાન પરિણિમા જ કરે છે, પરિણિમા જ કરે છે. એ જ્ઞાનને પરિણમવા માટે કાંઈ કરવું પડતું નથી, ઉલટાનું એ પરિણમનને રોકી ન શકાય, બંધ ન કરી શકાય એવું એનું શક્તિવાળું સામર્થ્યવાળું કાર્ય છે. ત્યાંથી એ દેહથી જુદો પડે છે આત્મા. દેહથી જુદો આત્મા અવલોકો અને દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરવો, એ તમામ પ્રકારના દૈહિક દુઃખથી, દેહને સંબંધિત જે દુઃખો છે એ દુઃખોથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે. નહીતર આ દેહ છે એ રોગનું નિવાસ સ્થાન છે. શરીર છે તે શું છે? રોગનું નિવાસ સ્થાન છે, અથવા એ પોતે એક મોટું ગુમડું છે. જેમ ગુમડું પીડા આપે છે એમ શરીર કોઈ ને કોઈ કારણે જીવને પીડા આપે છે. ત્યાં સુધી કે દેહ સાથે એકત્વ બુદ્ધિ એ જ્ઞાનનું પરિણમન છે ત્યાં સુધી. એટલે શરીરને બાજુમાં રહેલું એક ખોખું પાડોશી થઈને અનુભવ કરો. સમયસરમાં કણસ છે, પાર્શ્વર્તી સન અથવા કથમપી કૌતૂહલી સન, કુતૂહલ કર, જિજ્ઞાસા કર, કુતૂહલ એટલે ત્યાં જિજ્ઞાસા, અને થોડુંક વાર તું પાડોશી થઈ જા. 6 મહિનામાં તને અનુભવ થશે. અનંતકાળનું અજ્ઞાનનું અંધારું કાઢવામાં લાંબી મુદત નથી નાખી આચાર્યદેવે. 6 મહિના તો મેક્સિમમ પીરિયડ નાખ્યો છે, મિનિમમ પીરિયડ તો અંતર્મુખમાં કામ કરનારા પડ્યા છે, અને તે પણ આપણા જેવા જ આત્માઓ છે જે અલ્પ સમયમાં કામ કરે છે. એ કોઈ બીજી જાતના આત્માઓ નથી, આપણી જ જાતના આપણા જેવા આત્માઓ છે કે જે બહુ ઝડપથી કામ કરે છે. અને એવી શક્તિ છે આત્મામાં, એવી કામ, એનો અર્થ એ છે કે આત્મામાં એવી શક્તિ છે. એ શક્તિને સંભાળવી, સંભાળવી એમની પણ સંભાળવી, એના ભાનમાં આવવું એટલું કર્તવ્ય છે. શક્તિ લાવવી પડતી નથી, તો અંદરથી ઉછળીને બહાર આવવાની છે. એમાં તો આખો સંસાર ગર્ભી છે. દેહ મારો છે એ એક ધરી ઉપર સંસારનું ચક્કર ફરે છે. આ શરીર મારું છે તો આ શરીરના જેટલા સગા છે એ બધા મારા છે. પછી જેટલા સગા છે એ બધા પ્રત્યેની મારી ફરજો ઊભી થાય છે. પછી આ દેહથી જેટલા સામાજિક સંબંધો છે એમાં એ સમાજની ફરજો ઊભી થાય છે. પછી દેશને લાગે પડે ત્યાં દેશની ફરજો ઊભી થાય છે. મોટી વણઝાર છે, આખો સંસાર એના ઉપર છે. દેહના આધારે તો આખો સંસાર ચાલે છે. દેહથી ભિન્ન પડ્યો કે એનો સંસાર સમાપ્ત થઈને એ નિર્વાણ પદને પામશે. અને જીવને દેહાત્મ બુદ્ધિ કેટલી છે એ અનુભવથી સમજવા યોગ્ય છે. અનુભવથી એટલે કેમ કે સાતા અસાતા થાય છે ને, એમાં અસાતા જ્યારે થાય છે ત્યારે આ જીવ કેટલો જોડાય છે, કેટલું દુઃખ અનુભવે છે અને નહીં ઈચ્છતો હોવા છતાં પણ, નહીં ચાહતો હોવા છતાં પણ પીડાનો અનુભવ કરે છે. કેટલી એકત્વ બુદ્ધિએ પરિણમન કરી રહ્યો છે એ ઊંડા ઉતરીને તપાસવા જેવું છે. ઉપયોગ વિશેષ છે, એની અંદર અનેક રૂપણો છે, અનેક જીવની આકૃતિ થતી હોવાથી અનેક રૂપણો છે, અને આત્માનું સ્વરૂપ એક રૂપ છે. આત્માનું સ્વરૂપ અનેક રૂપ નથી, આત્માનું સ્વરૂપ તો એક રૂપ છે. એટલે અનેક રૂપતા એ સ્વરૂપ સાથે સુસંગત નથી. રાગ તો આત્માની સાથે મેળ ખાતો નથી, પણ જ્ઞાનમાં પણ અનેક જ્ઞેયાકારે થયેલું જે જ્ઞેયાકાર જ્ઞાન છે તે પણ આત્માના એક રૂપ સ્વરૂપ સાથે સદ્રષ્ટા સરખા પણ મેળ ખાય એવું નથી. માટે એ પણ ગૌણ કરવા યોગ્ય છે. રાગ તો ગૌણ કરવા યોગ્ય છે, કેમ કે એમાં તો કસાય છે, દુઃખ છે, મલિનતા છે, ઘણી વિપરીતતા છે. પણ જાણવું સ્વપર પ્રકાશક એવો જે સ્વભાવ અને એમાં પરનું પ્રકાશન આવે, એ પરનું પ્રતિબિંબ થતાં પરનું પ્રકાશન આવે છે. પ્રતિબિંબ પડે છે ત્યારે પ્રકાશન આવે છે, અને એ પ્રતિબિંબ તો નિર્મળતાને કારણે આવે છે. એમ હોવા છતાં પણ જ્ઞાન વિશેષનો તિરોભાવ કરવાનો શ્રી ગુરુનો ઉપદેશ છે. આવિર્ભાવ કર્યો કે લક્ષ્ય, જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થયો કે જ્ઞેય લુપ્તતા થઈ, જ્ઞેય લુપ્તતા થઈ તો જ્ઞેયોમાં એકાકાર થઈ જશે. અંદરમિકા લીધું છે, એટલે ત્યાં સુધીની અધ્યાત્મની વાત ત્યાં સુધીની છે. હા, જ્ઞાન વિશેષનો આવિર્ભાવ કરો એટલે ત્યાંથી સંસારનું મૂળિયું પાંગર્યું, પછી જ્ઞેયો ઉપર એકાગ્રતા અને એકત્વ બુદ્ધિ થયા વિના રહેશે નહીં. તો એક પ્રયોગ કરાવે છે, રૂપાણુદેવ એક પ્રયોગ કરે છે, કરાવે છે કે તું તારા શરીરથી ભિન્ન તને અવલોકને, અને એ અવલોકમાં તારો જે જ્ઞાનનો ઉપયોગ છે, એ પ્રતિક્ષણ આત્મામાંથી સ્ફુરિત થઈ રહ્યો છે, એ ઉપયોગથી તું તારા આત્માને જો, તારું શરીર છે એ ખાલી ખોખા જેવું અને બાજુમાં પાડોશી જેવું લાગશે. કેવું લાગશે? પાડોશી જેવું લાગશે. પછી એ શરીરમાં રોગ થશે તો તને એમ લાગશે કે ભાઈ પાડોશી છે, આખરમાં પાડોશી છે. તો કોઈ વાર સીધો ચાલે તો કોઈ વાર આડો ચાલે, ઠીક છે. પાડોશી ઉપર કઈ આપણો અધિકાર નથી. પાડોશી ઉપર આપણો અધિકાર ખરો, અને અધિકાર કરવા જાવ તો શું કહે, ચાલે નહીં ભાઈ તમે તમારું ઘર સંભાળો, અમારા ઘરમાં માથું મારો તો કઈ કામ આવે નહીં. એવી રીતે શરીરને બાજુમાં રહેલા પાડોશીની જેમ અનુભવવા લાગ્યો. પ્રયોગ છે તે અનુભવ પદ્ધતિ છે, અનુભવ છે તે પ્રયોગ પદ્ધતિ છે. એટલે વિચારવાથી આગળ જઈને ઉપયોગના અનુભવને તપાસો અને શરીરને ભિન્નપણાથી અનુભવમાં લો. એ દ્રષ્ટિકોણ સાધ્ય કરવો, એ પ્રકારનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો બાકી વિધિ લઈ લીધી, વેદ જ્ઞાનની વિધિ. અને એ વિધિના ત્રણે ત્રણ સ્ટેજ દેહથી ભિન્ન, શુભાશુ પરિણામ ધારાથી પણ ભિન્ન, અને એક સમયની જે ચલિત પરિણામ ધારા છે, ચળ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, એનાથી પણ જુદો. ત્રણેય વાત લઈ લીધી છે એક જ જગ્યાએ. એટલે બધા શાસ્ત્રોનો જે સાર છે એ એક પેરેગ્રાફમાં મૂકી દીધો છે. એટલે પોતાનું જે ભાવોને વ્યક્ત કરવાનો જે સામર્થ્ય છે એ અસાધારણ છે. આત્મા તો વેદક સ્વભાવ વાળો છે, એ ઉપયોગ છે, એ ઉપયોગ દ્વારા એ વેદે છે. કાં તો એ પોતાને વેદે નિર્ભ્રાંતપણે, કાં તો એ પોતાને વેદે અને ભ્રાંતિગતપણે એ શરીર આદિ પર પદાર્થને વેદે. શરીરને વેદશે તો પછી ખારું ખાટું છે એવા આહારનું વેદન કરશે, ઠંડી ગરમી એવા વાતાવરણના પરમાણુનું વેદન કરશે, પણ એ બધું ભ્રાંતિગત પણે છે, એમ થઈ શકતો નથી. પણ જો પોતાનું પોતાના વેદનમાં ન રહીએ સભાનતાથી, તો આવી ભ્રાંતિ વેદનની થયા વિના રહે નહીં. અને અનુભવની આ ભૂલ છે એ પરપ્રવેશ ભાવરૂપ હોવાથી પોતાના સ્વસંવેદનને માલુમ પડવા દે નહીં, કે સ્વસંવેદનને આવિર્ભાવ થવા દે નહીં. એ પરિસ્થિતિ આવી રોકે છે સ્વસંવેદનને આવિર્ભાવ થતો. પછી શુભાશુભ પરિણામ ધારા, એટલે શુભ અશુભ જેટલા કોઈ ભાવો થાય છે એ ભાવોની ગણતરી છોડી દે. એનાથી ઉદાસીન થવું એટલે એની ઉપેક્ષા કરવી, એનાથી મને કોઈ લાભનું કારણ નથી, એની અપેક્ષા એ જ મારું નુકસાન છે, અને એની ઉપેક્ષા એ જ મારા લાભનું કારણ છે. શુભાશુભ પરિણામની ઉપેક્ષા કરે, ઉદાસીનતા કરે, એને અંતર વૈરાગ્ય કહેવામાં આવે છે. એ વિરક્તપણું છે. રાગમાં જે રસ છે તે રક્તપણું છે, અને રાગમાં રસપણું છૂટે તે વિરક્તપણું છે. 38મી ગાથામાં સમીસારમાં લીધું છે કે વિરક્ત ગુરુથી સમજાવવામાં આવે. સત્પુરુષની વાત તો ઠેક ઠેકાણે આવે છે કે નથી આવતી? હે, વિરક્ત ગુરુથી સમજાવવાની કેમ વાત લીધી? ત્યાં શાસ્ત્રથી સમજાવવાની વાત કેમ ન લીધી? હે, એમ ફલાણું પુસ્તક વાંચે તો સમજી જશે, સમયસર વાંચશે એટલે આત્મજ્ઞાન થઈ જશે એમ છે? લાખો માણસો સમયસર વાંચ્યું હશે, પણ વિરક્ત ગુરુથી સમજાવવામાં આવતા જેમ મુઠ્ઠીમાં રાખેલું સોનું ખબર પડે, ભાન આવે કે મારું સોનું ખોવાઈ નથી, મારી મુઠ્ઠીમાં જ છે, એમ આત્મા સ્વરૂપમાં સાવધાન થઈ જાય છે. ક્યારેક વિરક્ત ગુરુથી સમજાવવામાં આવે ત્યારે. ગુરુથી સમજાવવાનું ન લીધું, વિરક્ત ગુરુ લીધા. એટલે શું કે જેને રાગમાં રક્તપણું નથી, જે નિરસ છે, એનાથી એ વિરક્તતા સમજાય છે. વિરક્ત સમજાવનાર વિરક્ત હોય તો એનાથી વિરક્તતા સમજાય છે, પકડાય છે. કેમ કે એના ભાવોમાં એ પ્રકારની અભિવ્યક્તિ હોય છે, એ સિવાય એની અભિવ્યક્તિ ના આવે, એનાથી ઉદાસ થઈ જાય, ઉપેક્ષિત થાય, ચાહે તે વિકલ્પ તને ઉત્પન્ન થાય, શાસ્ત્રનો હો અરે આત્માનો હો, એ વિકલ્પ છે, વિકલ્પ છે, એનાથી ઉદાસ થાય. અધ્યાત્મકી જનની અકેલી ઉદાસીનતા, બનાસીદાસે ગાયું ને, જ્યાં સુધી રાગ પ્રત્યેની ઉદાસીનતા ઉપેક્ષા ન આવે ત્યાં સુધી અધ્યાત્મ એટલે આત્માનો આધાર લેવો, આશ્રય લેવો, એ પ્રકાર બની શકવા યોગ્ય નથી. કેમ કે રાગનો રસ એ રાગની આધારથી, રાગના આધારિત પરિણમનથી રાગનો રસ છે. ત્યાં સુધી રાગ રસ છે એ રાગનો આધાર રહે છે. ત્યાં સુધી જ્યાં ઉપેક્ષા થઈ ત્યાં રસ ગયો, રાગની ઉપેક્ષા થઈ ત્યાં રાગ રસ ગયો. અને બંધ અધિકારમાં રાગ રસને બંધ તત્વ કહ્યું છે, રાગને બંધ તત્વ નથી કહ્યું. રાગ તો સમય દ્રષ્ટિને હોય છે, છતાં એ બંધાતો નથી એમ કે છે સમયસા, કારણ કે એને રાગ રસ નથી. અને ત્યાં પેલા મલનું દ્રષ્ટાંત આપ્યું છે કે મલ છે એ રીતિના અખાડામાં પુષ્ટિ કરે છે અને આળોટે છે, માટે રીતિ એને નથી ચોંટતી, પણ એને જે તેલ માલિશ કર્યું છે, મર્દન એટલે માલિશ કર્યું છે, અને એના શરીરે જે તેલ ચોંટ્યું છે એને લઈને એ રજ ચોંટે છે. તો રાગનો રસ છે એ રાગની ચિકાશ છે, અને એ કર્મ છે એનાથી કર્મ બાંધે છે. લુખ્ખા રાગથી કર્મ બાંધે છે એમ નો કહ્યું, ચીકણા રાગથી કર્મ બાંધે છે. અને રાગોદગાર મહારસ એ બંધ તત્વ છે, એ મહારસ છે રાગનો, એ જ બંધ તત્વ છે. જીવ એમાં સ્વયં ભાવથી બંધાય છે અને નિમિત્તે કરીને દ્રવ કર્મથી પણ બંધાય છે, નો કર્મ એ કરીને દેહથી બંધાય છે, એ પરિસ્થિતિ ઊભી થાય છે. દેખાતો નથી કેમ, રાગ રાગને જોવાનો દૃષ્ટિકોણ તો રાગ કેમ ન દેખાય, અનેક પ્રકારના રાગ થાય છે ને આખો દિવસ, કેમ ન દેખાય, નહીં દેખાવાનું શું કારણ છે, દેખાય એવો તો છે, ચોખ્ખો દેખાય એવો છે, હે નથી દેખાય એવો, ચોખ્ખો દેખાય એવો છે,
હે
રાગ તે હું એમ કરીને રાગને આત્મા કરી દીધો છે, એટલે રાગ જુદો નથી દેખાતો, એટલે રાગ પોતાથી જુદો નથી દેખાતો. પણ રાગ નથી એમ કેમ કહી શકાય, રાગ છે એ તો સ્પષ્ટ અનુભવ ગોચર થાય એવી વાત છે. શુભાશુ પરિણામ ધારાથી ઉદાસીન, અને ચલ સ્વભાવરૂપ જે પરિણામ ધારા છે એ પણ જે સ્વરૂપ મર્યાદા છે આત્માની, એટલે જે શાશ્વત સ્વરૂપ છે, ધ્રુવ મૂળ સ્વરૂપ છે, એની મર્યાદા બહારે છે, એટલે નિયમસારમાં તો એને પરતત્વ કહી દીધું છે. પરિણામ માત્રને પરતત્વ, પરભાવ, પરદ્રવ્ય, હેય તત્વ એવી રીતે લીધું છે. છે કે એના એનો પણ એને પણ દ્રષ્ટિમાંથી એકદમ છોડી દેવું, પરિણામની દ્રષ્ટિ ક્યાંથી સંસાર શરૂ થાય છે, પરિણામની દ્રષ્ટિમાંથી સંસાર શરૂ થાય છે. પર્યાયના આધારે, પર્યાય જીવડોને જેટલો હું એવું પરિણમન કરતો જીવ, સમયે સમયે પર્યાયનો નાશ થતો હોવાથી ભાવ મરણમાં પરિણમે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો, 15મે વર્ષે આ વાત કરી છે. કેટલું બધો ઊંડેથી આવ્યું છે. 67મો પાઠ લખતા લખતા તેથી તો ખડીયો કલમ હતો ને, એટલે સાઈ જોડાઈ ગઈ, એટલે આ કાવ્ય લખ્યું. પછી જે પાઠ લખવાનો વિકલ્પ હતો એ છૂટી ગયો, બહુ પુણ્ય કર્યા, પુણ્યથી લખ્યું, એમાં આ વાત લખી. કેટલી એ ભૂમિકામાં કેટલી નિર્મળતા છે. પૂર્વ સંસ્કારો છે ને એ બોલે છે, એ ઉંમરમાં પણ સ્વભાવના સંસ્કારો બોલે છે, અને સ્વભાવની એની ઊંડી ઊંડી વાતો, તત્વની સ્વભાવ તત્વની ઊંડી ઊંડી વાતો બહાર મૂકી છે એમણે. ભાવમરણ છે, ભાવમરણ જીવને છે પણ ટેવાઈ ગયો છે, એટલે એને ભાવમરણનું દુઃખ જે લાગવું જોઈએ દુઃખ સમજાતો નથી, ટેવાઈ ગયો. એમ કોઈ પણ માણસ કોઈ પણ સ્થિતિથી ટેવાઈ જાય છે પછી એને એનું દુઃખ નથી લાગતું, એના જેવું છે. પણ તેથી કરીને દુઃખ નથી એમ નથી, કાંઈ જે દુઃખ છે એ તો દુઃખ જ છે. કહે છે કે જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે એ કોઈ પણ ગુણની પર્યાય હોય કે દ્રવ્ય પર્યાય હોય તેના ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લેવા જેવું છે. અત્યંતિક વ્યૂહનો અર્થ એ થાય કે એના ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લેવા જેવું છે. એક સમયની પર્યાય તે હું, એવડો ને એટલો હું એમ પર્યાય માત્રપણે પોતાનું અવધારણ કરવું છે. એ પર્યાય બુદ્ધિ તે મિથ્યા બુદ્ધિ, એ પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ પણ છે. ભાવ ભાષણમાં સ્વરૂપની મૂળ સ્વરૂપની ઓળખાણ થાય છે ત્યારે પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ જોયું, હવે પૂર્ણ સ્વરૂપમાં કરવાનું શું રહ્યું? કેમ કે પર્યાય નથી બહાર છે. આ મારા સ્વરૂપમાં, મારામાં તો કંઈ કરવાનું રહ્યું નહીં એમ જ્યાં સ્વરૂપ મર્યાદા ત્યાં લક્ષમાં આવી ત્યાં પર્યાયનું કરતું થયું. અને પર્યાય આપોઆપ શુદ્ધતાએ પરિણમતી માલુમ પડે છે, જોવામાં આવે છે. હવે આપણે લૌકિકમાં પણ કોઈ માણસ એની ફરજ બરાબર બજાવતો હોય તો આપણે એને ટોચા કરીએ ખરા, પિંચિંગ કર્યા કરીએ, વસ્પરણો કોઈ કરે, આ માણસ પરફેક્ટ એનું પોતાનું કામ કરે છે, બરાબર ડ્યુટી બજાવે છે, એને ટોક ટોક કરે કોઈ અને ટોક ટોક કરે શું થાય? કામ બગડે, બીજું કાંઈ ન થાય. એમ પોતાના સ્વરૂપને જોતા અને એ સ્વરૂપ પોતાપણે જોતા અને એની પરિપૂર્ણતાને જોતા જોનાર પર્યાય પોતે સ્વયં સ્વતઃ શુદ્ધ થતી જાય છે અને પોતાની પોતાનો ધર્મ બજાવતી જાય છે. ડ્યુટી કહો કે ધર્મ કહ્યું કે ફરજ કહો, એ આપોઆપ બજાવે છે. પછી સ્વરૂપમાં કાંઈ કરવું નથી અને પર્યાય પોતાનું કામ સ્વયં સહજ કરી રહી છે, પછી શું કરવું છે તમારે? કહો પછી કરવું, કરવું ક્યાં રહ્યું, એ બાકી ક્યાં રહ્યું એ કહો, કે પછી કાંઈ કરવું બાકી રહેતું નથી? થાય છે તે અનુભવાય છે ને જોવાય છે અને તે યથાયોગ્ય થાય છે એમ પણ માલુમ પડે છે. કર્તૃત્વ પરિણામનું જે કર્તૃત્વ છે એ ભાવ ભાષણ થતાં એકદમ તૂટવાની તૈયારી જેવું થઈ જાય છે. પછી અનુભવે તૂટે છે એ તો સ્વાનુભૂતિમાં તૂટે છે, પણ સ્વાનુભૂતિની પૂરી તૈયારી ભાવ ભાષણમાં થઈ જાય છે. એટલે તો કોઈ કોઈ જીવોને કલાકોમાં અનુભવ થાય છે. સોગાનીજીનું એ પરિસ્થિતિ છે, ભાવ ભાષણને અનુભવ વચ્ચે લાંબો કાળ નથી અને તેથી એમને લાંબી વિચારણા નહીં ચાલેલી હોવાથી જેવો પુરુષાર્થ ઉછળ્યો એટલો જોરથી ઉછળ્યો કલાકોમાં અનુભવ લીધો. તો ભાવભાષણ પછી ધૂન જ એવી ચડે છે, ધૂન માંથી બહાર જ ન નીકળી શકે. પછી કલાકો લાગે કે દિવસો લાગે, પણ ધૂન માંથી બહાર ન નીકળી શકે એવી ધૂન ચડે. એટલે એમાં લાંબો કાળ જતો નથી. એટલે ચડી જ જાય, સ્વરૂપ જ એવું છે. સ્વરૂપ રાગ ની આડ વિના સીધું પ્રતિપાસે છે. રાગ નો પર્યાય ચાલતો હોવા છતાં, રાગ વિદ્યમાન હોવા છતાં, રાગ ની આડ વિના સીધું જ્ઞાનમાં, જ્ઞાન લક્ષણે, જ્ઞાન ના આધારે સીધો પ્રતિભાસ છે. એટલે ધૂન ચીડ્યા વિના રે નહીં. પ્રત્યક્ષ અંશે અનુભવ અંશે, પ્રત્યક્ષ અંશે વિશ્વાસ આવે છે. અદભુત થી અદભુત, અનંત 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 જેનું સામર્થ્ય છે, માપી ન શકાય એવું અમાપ છે, તળિયું નથી એવું અગાધ છે, જેની કોઈ સીમા ને મર્યાદા નથી એવું અસીમ છે, બેહદ છે, હદ વિનાનું. પરિણામ પુરુષાર્થના પરિણામ કોઈના જાયલા રહીએ. એટલે અલ્પકાળમાં અભેદ અનુભવ સહજપણે આવે છે, એનો પણ વિકલ્પ નથી. પરિણામમાં નિર્વિકલ્પ થયો કે નહીં, અનુભવ થયો કે નહીં, એનો પણ વિકલ્પ નથી. આનંદ આવ્યો કે નહીં, એનો પણ વિકલ્પ નથી. બધું આવી જાય છે, કરવું પડતું નથી પણ થઈ જાય છે. એટલે અકર્તૃત્વ પણ એ થાય છે. એટલે એવા જ પરિણામ રાગ થી ઉપરાંત થઈ અથવા કર્મ બાજુના સકલંક પરિણામો છે ઉદય બાજુના, એનાથી શાંત થઈને, ઉપશમિત થઈને, ઠરીને, તેવો જ ઉપયોગમાં, તેવા જ સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, એવું જ લક્ષ્ય રહે, એ જ ભાવના ને એ જ ચિંતનના, અને તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ પરિણમનની અંદર રહી જાય, તે જ કરવા માટે મહાત્માઓનો ઉપદેશ છે, શિક્ષા છે. એટલે ઉપદેશ છે. એક સમયની પર્યાયને દ્રષ્ટિમાંથી છોડી દેવી જોઈએ. એનો જે આધાર છે, એ અવલંબન છે, એ ખોટું છે. કેમ કે એ વિનસ્તી છે, સમયે સમયે વિનસ્તી છે. આધાર લઈને શું કરવાનો? જે ટકતી નથી એનો આધાર લઈને શું કરવાનો? અને જે ધ્રુવ પરમાત્મા છે, જે કારણ પણ એ કારણ પરમાત્મા સદાય હાજરા હજુર ઉભો છે, અને જે પોતાના પૂજ્ય, જે પોતાનું જ સ્વરૂપ છે, કોઈ પારકી ચીજ પરચીજ તો નથી, તો પોતાનું જ સ્વરૂપ છે, એનો સ્વીકાર કરવામાં હરકત શું? એનો સ્વ સ્વરૂપે સ્વીકાર કરવામાં હરકત શું? હરકત હોય, તકલીફ હોય તો બતાવો એમ કે છે. જીવને અન્ય દ્રવ્યમાં અને અન્ય ભાવમાં પોતાપણું કર્યું છે, સ્વીકાર કર્યો છે, એ મૂકવામાં તકલીફ પડે છે, એ હરકત છે. શું છે? તકલીફ પડે છે એ હરકત છે. એની જે મીઠાશ વેદી છે, એની જે અધિકાર આવી ગઈ છે, એ મુક્તા પરસેવો ઉતરે છે. પણ સમજે તો સહજ માત્રમાં છૂટે એવું છે. અને ગમે એટલી પકડ કરે, ગમે એટલી અધિકાર રાખે, તો પણ એ પકડે પકડ્યું રહે એવું નથી. એમ કે સંયોગિક તત્વો છે, એનો વિયોગ નિશ્ચિત છે. મમત્વ રાખે, પકડ રાખે તો પણ, અને ન રાખે તો પણ. વિવેક તો હિત હિતનો કરવાનો છે, મારું આમાં અહિત થાય છે કે અહિત થાય છે, હિત થાય છે કે અહિત થાય છે, બસ એટલી સુવિચારના પ્રગટે હિત અહિતની, જો પ્રગટે સુવિચારના તો પ્રગટે જ્ઞાન, તો આત્મજ્ઞાન પ્રગટે, કે જે જ્ઞાન ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, નિર્વાણ પદ સુધી પહોંચે છે. નથી દેખાતો એટલે દેખાડે છે કે ઉપયોગ લક્ષણે સદાય સ્ફુરિત છે એમ કે છે. આત્મા દેખાતો નથી એવું કોણ છે, કયા કોનામાં આવ્યો એવો ભાવ કોનામાં આવ્યો? ગુરુદેવ જામનગર પથારેલા એક વાર 14 વર્ષના એક છોકરાએ એમ કહ્યું કે સાહેબ હું આંખ બંધ કરું છું ત્યારે મને કાંઈ દેખાતું નથી, એટલું અંધારું દેખાય છે. તો કાંઈ નથી દેખાતું એ વાત ક્યાં રહી? કે અંધારું તો તને દેખાય જ છે. શું દેખાય છે? અંધારું દેખાય છે એવું કોણ દેખે છે? અંધારાને દેખનારો પણ કોક છે કે નહીં? જે અંધારાને દેખે છે એમાં અંધારું નથી, એ પોતે પ્રકાશ સ્વરૂપ છે. જે અંધારાને દેખે છે એ પોતે પણ પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશને દેખે તો પ્રકાશ સ્વરૂપ છે એ સમજાવવાની જરૂર નથી, પણ અંધારાને દેખે છે એ પણ પ્રકાશ સ્વરૂપ છે. એમ આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા ન કરનાર તે અચરજ એ હમા. હું પોતે તારી શંકા કરે તો કેવી રીતે શંકા કરે છે? તારી હયાતીની તો તને શંકા, તું શંકા કરે છે? સુગાનીજી બહુ સરસ વાત કરી છે વિશ્વ પર, આ ઉપયોગ લક્ષણે સ્ફુરિત છે ને એના ઉપર એક બહુ સારી વાત કરી છે. તર્ક ત્યાં સુધી કરે છે આપણે ત્યાં ચર્ચામાં, તો ભાઈ ઉપયોગનો તો ખ્યાલ આવે છે, પણ અમારે તો ત્રિકાળી આત્માનું કામ છે, એનું શું કરવું? ઉપયોગ તો ખ્યાલમાં આવે છે. પ્રશ્ન એ રીતે કર્યો છે કે વર્તમાન જ્ઞાન વેદન ખ્યાલ મેં આતા હે, કે મને જ્ઞાન પરિણમી રહ્યું છે. વૈસે ત્રિકાળી સદ ખ્યાલ મેં ક્યો નહીં આતા હે? જેવું પ્રગટ જ્ઞાન વેદન છે એ પ્રગટ હોવાથી અનુભવ ગોચર થઈ રહ્યું છે કે મને જ્ઞાન થાય છે, એમ ત્રિકાળી કેમ અનુભવ ગોચર થતો નથી? ઉઘાડમાં એટલે સમજણમાં તો યુક્તિ વગેરેથી, યુક્તિ આગમ ન્યાય તર્ક વગેરેથી ખ્યાલમાં આતા હે, લેકિન અંદર સે ક્યાં ખ્યાલમાં નહીં આતા હે? એની હયાતી, એની વિધિમાનતા કેમ પકડાતી નથી? આવો એક પ્રશ્ન કર્યો છે. વચનામૃત છે 125મો દ્રવદૃષ્ટિ પ્રકાશમાં ત્રીજા ભાગમાં 125મો વચનામૃત છે. ઉત્તર આપ્યો છે કે જો ઉઘાડ મેં ન્યાય સે ખ્યાલ મેં આતા હે, જે ન્યાય જે ઉઘાડમાં જ્ઞાનના ઉઘાડમાં ન્યાય વગેરેથી સમજાય છે કે આ ત્રિકાળી આવો છે, વો ખ્યાલ વાલી જ્ઞાન પર્યાય ભી કોઈ આધાર પર ખડી હે? એ પર્યાય છે અંતર નથી ક્યાંય? એ પણ કોઈ દ્રવ પરિણમ્યું છે કે નહીં? વસ્તુ પરિણમી છે ને પર્યાય છે કે એમને અધર પર્યાય છે? કેવી રીતે પર્યાય છે? તો વો આધાર વાલી વસ્તુ ક્યાં હે? ત્યાં સુધી લંબા તારા ઉપયોગ ને અનુભવ ને ત્યાં સુધી લંબા એમ કે છે. અને જયારે તું એમ કહેશ કે મને પર્યાય સમજાય છે પણ વસ્તુ નથી સમજાતી, એ વાત કલ્પના વાળી છે, કાલ્પનિક છે. ચમકતો હીરો, ચમકની પર્યાય જોઉં છું ને હીરો મને પકડાતો નથી એમ કોઈ કહેતો? જે હીરો પોતે ચમકી રહ્યો છે હવે તમે કહો છો કે ના ના ચમક બરાબર દેખાય છે, પણ હીરો હું હીરાને સમજું નહીં, તો હીરા વગર તે ચમક જોઈ કેવી રીતે? કોઈ પણ વસ્તુ છે એની અવસ્થા વ્યક્ત છે. આ એક ચાપડી છે ને, સુખડની ચાપડી છે લાકડાના, તો એની અવસ્થા દેખાય છે કે અમુક પ્રકારની એની અવસ્થા છે. એને આપણે ચાપડી નામ આપ્યું. કોઈ અવસ્થાને નામ આપ્યું ને કે આપણે લાકડાની ચાપડી છે, તો કે અવસ્થા દેખાય છે. મને વસ્તુ દેખાતી નથી એમ કહો તો કેવો કલ્પના વિહાર લાગે. મને અવસ્થા દેખાણી ચાપડી ચાપડીની, પણ મને ચાપડી ન દેખાણી. ચાપડી જેવી વસ્તુ છે એવું કઈ ન દેખાણી, એની ખાલી અવસ્થા જ દેખાણી એમ કોઈ કહે તો એ બિલકુલ કલ્પિત વાત છે. એમ જ્ઞાનની પર્યાય તને જણાય છે, અને જે પોતે પ્રણવી રહ્યો છે જ્ઞાનપણે, ત્યાં સુધી તારું લક્ષ પહોંચતું નથી, તો તારો કલ્પના વિહાર પણ કેવો સમજવો? માટે પર્યાયના જ્ઞાનને મિથ્યા બુદ્ધિ કહી છે. એવા પર્યાયના જ્ઞાનને મિથ્યા બુદ્ધિ કહી છે. એનું કારણ એ છે કે તું જે જોવે છો એ તારી જોવાની બુદ્ધિ બરાબર નથી. અને વસ્તુ સાથે જ વસ્તુની પર્યાય દેખાવી જોઈએ. વસ્તુ સાથે જ વસ્તુની પર્યાય દેખાવી જોઈએ એ વ્યૂ પોઈન્ટ ઉપર આખો પ્રવચન સાર છે. પંકજભાઈ, આખો જે પ્રવચન સાર છે ને એ વ્યૂ પોઈન્ટ ઉપર છે. જ્ઞાન પ્રધાન છે ને, એટલે પર્યાયથી દ્રવ્ય ઉપર લઈ ગયા છે, અને સમયસારમાં સિદ્ધ ત્રિકાળી ઉપર વાત લીધી છે. ત્રિકાળી જે જ્ઞાયક તત્વ છે તે નવી હોદી પમત્તો નણ પમત્તો જાણગો દીજો ભાવો પ્રમત્તો પરમત્તો હું નહીં. હું એક નાયક ભાવ છું, હું તો માત્ર એક નાયક ભાવ છું. પર્યાય રહીત દ્રવ્યની સિદ્ધિ વાત લીધી. એ તત્વને પર્યાય પ્રધાનતાથી પણ કહી શકાય છે, એ તત્વને દ્રવ્ય પ્રધાનતાથી પણ કહી શકાય છે. દ્રષ્ટિ પ્રધાનતાથી કહો તો દ્રવ્ય પ્રધાનતાથી છે, અથવા નિશ્ચયની એની મુખ્યતાથી કહો તો દ્રવ્ય પ્રધાનતાથી છે, અને પ્રમાણ પ્રધાનતાથી કહો તો એની એ વસ્તુને પણ કહી શકાય છે. અને આચાર્યોએ સમર્થ આચાર્યોએ બધી રીતે એ વસ્તુને સ્પષ્ટ કરી છે, બંને પ્રકારે સ્પષ્ટ કરી છે. શું કહે છે, શું કરવું અહીંયા સુધી પહોંચવા માટે? ઓ પર્યાય ભી કોઈ આધાર પર ખડી હે, તો વો આધાર વાલી વસ્તુ ક્યા હે અંદર મેં, એસે દેખ કર ઉસ આધાર વાલી શક્તિ મેં હી થંભ જાના, પ્રસર જાના, વહી સત સ્વભાવ હૈ. જેના જે શક્તિમાંથી વ્યક્તિ થઈ રહી છે એ શક્તિમાં હું પણ પ્રસરી જાઉં, થંભી જાઉં, બસ અહીં સુધી જો પરિણમન કરી શકતો તો તને કોઈ પ્રકારની આપત્તિ કે વિપત્તિ કે કઈ રહેશે નહીં. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આવું આત્મજ્ઞાન છે. હવે સ્પષ્ટીકરણ થોડું આપ્યું છે બ્રેકેટ ખોલીને. ત્રિકાળી સ્વરૂપ માત્ર ખ્યાલ મે લેના હૈ એસા અભિપ્રાય નહીં રખ કરકે, શું કહેવું છે કે મારે તો એક ત્રિકાળી ખ્યાલમાં લેવું છે. આ પર્યાય પર્યાય હું કઈ સમજુ નહીં, મને તો એક ત્રિકાળી સીધું દેખાઈ જાય ને, મારે તો સીધું ત્રિકાળી જવું છે, એમ એવો અભિપ્રાય નહીં રાખીને અંતરમાં ત્રિકાળી આધારભૂત શક્તિને સ્વયં પોતાના રૂપમાં દેખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમાં શું ફરક છે કે મારે ત્રિકાળીને જોવું છે એમાં ત્રિકાળી પર તત્વ થઈ જાય છે, મારે તો ત્રિકાળી સ્વભાવને જોવો છે એમાં ત્રિકાળી પર તત્વ થઈ જાય છે. એ ખ્યાલ ખોટો છે, એ અભિપ્રાય બરાબર નથી. આ કેવી સૂક્ષ્મ ભૂલ છે. પણ અંદરમાં ત્રિકાળી આધારભૂત આ જે જ્ઞાન પ્રણમી રહ્યું છે, જેના આધારે પ્રણમી રહ્યું છે, અંતર લટકતી પર્યાય નથી. એ કઈ એ શક્તિ સ્વયં પોતાના રૂપે છે, અને પોતાના રૂપમાં જોવાનો પ્રયત્ન થવો જોઈએ. આવો અંદરમાં પુરુષાર્થ ચાલવો જોઈએ તો સહજ આવી જશે. એ આધારભૂત વસ્તુમાં થંભી જવાશે, પ્રસરી જવાશે, વ્યાપે વ્યાપક ભાવે એનો અનુભવ થશે. એ રીતે પર્યાય ઉપરથી દ્રય ઉપર લઈ ગયા છે સુગાનીજી. જુઓ કેમ કે અહીંયા વિધિનો વિષય ચાલ્યો, નહીતર પોતે ત્રિકાળીની એવી વાત કરે છે ને કે ધડાધડ પર્યાયને ઉડાડે છે. એમની શૈલી એવી છે, પર્યાયની વાત ટકે નહીં એમની સાથે ચર્ચા કરવા બેઠો. પણ જો વિધિનો વિષય આવે તો વળી પાછા અહીંયા આવી રીતે આવી જાય છે, કેમ કે વિધિ પર્યાયમાં છે. એમાં કેવી રીતે ત્રિકાળી ઉપર જાવું એની જે ચેનલ છે, એ ચેનલ પોતે અનુભવ ગોચર કરી છે એટલે જાણે છે, એટલે એ ચેનલ બતાવે છે. અહીંથી અંતરમાં અહીંથી ઉતરાય છે, અનિત્ય નિત્યને દર્શાવે છે, અનિત્ય દ્વારા નિત્ય સુધી પહોંચાય છે. સીધું નિત્યમાં કોઈ પહોંચાતો નથી. હા, એમ એમ લઈ લેવું. ત્યાં સુધી અંતરંગમાં પહોંચવું, પણ પોતાપણું કરીને પર્યાયમાં બેસીને, પર્યાયમાં પોતાપણું રાખીને જોવા જાય સ્વભાવને, તો એ પરતત્વ થઈ જાય છે. એ રીતે સ્વભાવનું અવલોકન થતું નથી, અવલંબન આવતું નથી. અવલંબન તો પોતાપણું કરે તો અવલંબન આવે, નહીતર અવલંબન ના આવે. એમ જુઓ કે અવલંબન તો લઈ જ રહ્યો છે, જીવ પોતે અવલંબન તો લઈ જ રહ્યો છે. કેવી રીતે અવલંબન લઈ રહ્યો છે? પોતાના અનુભવને તપાસે. આધાર બુદ્ધિ છે રાગની ને પરની, એ આધાર બુદ્ધિ છે, એમાં અવલંબન તો ચાલુ જ છે. અવલંબન લેતા નથી આવડતું એવું કઈ નથી, નહીતર એ પ્રશ્ન થાય કે અમારે અવલંબન લેવું કેવી રીતે. સ્વરૂપનું અવલંબન લેવું છે, પણ કેવી રીતે લેવું? કે તું લઈ જ રહ્યો છો. મીઠાઈ ખાય છે ત્યારે મીઠાશ તો એના રસની પર્યાયમાં છે, પરમાણુના રસ ગુણની પર્યાયમાં મીઠાશ છે. અવલંબન કોનું લીએ છે? આખી મીઠાઈના મીઠાઈનું અવલંબન લીએ છે કે હું ફલાણી ચીજ ખાઈ રહ્યો છું. અવલંબનમાં તો આખો પદાર્થ આવે છે ને, એમ કે છે કે નાના હું એકલી પર્યાયને જ ભેદું છું, પરમાણુ મીઠાઈ અરે મારે કઈ સંબંધ નથી. આખો પદાર્થ જ અવલંબનમાં આવે છે. પર્યાય દ્વારા જેમ પદાર્થ આખો અવલંબનમાં ઉલટા પરિણમનમાં આવે છે, એ જે ઉલટો પ્રયોગ છે એ જ પ્રકારે અહીંયા પ્રયોગ સુલટો થવો જોઈએ. બસ અવલંબન લેતા આવડે છે. એ પ્રયોગ બહુ સૂક્ષ્મતાથી 15મી ગાથામાં દેખાયો કે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થતા સિદ્ધિ જ નહીં લુપ્તતા આવશે. સિદ્ધિ જ નહીં લુપ્તતા આવશે, નહીં પદાર્થ છે એની લુપ્તતા ઉત્પન્ન થઈ જશે. કેમ કે જે જ્ઞાનમાં આકૃતિ આવી એના એનો ત્યાં આવિર્ભાવ કરી લીધો. હવે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કર તો જે સ્વગ્નિ છે એ સીધું ગ્રહણ થઈ જશે, સહજ માત્રમાં જ ગ્રહણ થઈ જશે. શરત એ છે કે લક્ષમાં સ્વરૂપ હોવું જોઈએ, ભાવ ભાષણ આવી ગયેલું હોવું જોઈએ. જો સ્વરૂપ જ લક્ષગત ન હોય તો સામાન્યનો આવિર્ભાવ ન થાય, પણ એનો આવિર્ભાવ જ ન કરી શકે, વિચાર કરી શકે, પ્રયોગ ન કરી શકે એટલી શક્તિ ન હોય. લક્ષ્મી અંદર તો જ્ઞાન બળ ઉત્પન્ન થયેલું છે, અને આવું સ્વરૂપ તે હું એવું હુંપણાનું જોર ચાલુ થયું છે. એટલે અંતર અવલંબનનું જોર વર્તે છે, અને બીજી બાજુ વેદનથી સામાન્યનો આવિર્ભાવનો પ્રયોગ ચાલે છે. એક સાથે બે કામ ચાલે છે એટલે અનુભવ થાય છે. બે પડખેથી ઉમદો છે તે અનુભવને લઈ આવે છે. જયારે ધ્રુવ દ્રષ્ટિ થાય છે અને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે ત્યારે આનંદ તો આવે છે, અનુભવ કાળે તો આનંદ આવે છે. ભાવ ભાષણ વખતે આનંદ નથી આવતો, એ ભાવ ભાષણ દ્રષ્ટિ છે. ધ્રુવ દ્રષ્ટિ તો અનુભૂતિ કાળે છે, એ ધ્રુવ દ્રષ્ટિ છે ને અનુભૂતિ કાળે છે. ભાવ ભાષણ વખતે હજી ધ્રુવ દ્રષ્ટિ નથી થઈ, પણ જ્ઞાનમાં વસ્તુ આવી છે અને એના ઉપરનું જોર ચાલુ થયું છે. એ વખતે આનંદ ગુણ હજી શુદ્ધ થઈને નથી પરિણમતો એ તો, પણ જ્યારે સાનુભવ થાય છે અને સમ્યક દર્શન થાય છે ત્યારે તો અનંતા ગુણો બધા જ યથાસંભવ શુદ્ધ થઈને પરિણમે છે, ત્યારે આનંદ પણ પરિણમે છે અને ત્યારે આનંદનો અનુભવ આવે છે. એટલે એ સ્વાનુભૂતિના કાળમાં આનંદનો અનુભવ આવે છે, ના આવે એમ ના બને, આપોઆપ જ આવે છે, ઓટોમેટિક જ આવે છે. દ્રવ્ય જ આખું શુદ્ધ સ્વરૂપ પરિણમવા લાગે છે એટલે આનંદનો અનુભવ આવી જાય છે એમ છે. ખ્યાલ એવો સૂક્ષ્મમાં ફરક છે, ભાવ ભાષણ છે એ દ્રવ્ય દ્રષ્ટિ કે સાનુભૂતિ નથી, એ સ્વરૂપ નિશ્ચય છે, એ સ્વરૂપની ઓળખાણ છે. અને જે સ્વાનુભવ છે એમાં અતિન્દ્રિય પ્રત્યક્ષ, એટલે કે ચાલતા બુદ્ધિપૂર્વકના વિકલ્પો જે છે એનો અભાવ, એ ઉત્પન્ન થતા બંધ થાય છે. અને જે જ્ઞાન અને આનંદનો અનુભવ આવે છે એ જીવને સર્વ પ્રદેશથી આવે છે, પૂરા પ્રદેશે પ્રદેશે જ્ઞાનના અને આનંદના દીવા પ્રગટે છે. એને એ વખતે આનંદ હોય છે, આનંદ એ વખતે ન હોય એ કઈ નથી, આનંદ આવે છે. ઓલી પૂર્વ ભૂમિકા છે, આ એનું ફળ છે. કેટલી વાત છે, તે સન્માર્ગને ગવેષતા પ્રતીત કરવા ઈચ્છતા અને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થીજન, કેવા આત્માર્થીજન કેવા હોય કે એવા માર્ગને ગવેષે છે, શોધે છે, પ્રતીત કરવા ઈચ્છે છે, વિશ્વાસ કરવા ઈચ્છે છે અને એને પ્રાપ્ત કરવા મેળવવા પણ ઈચ્છે છે. એવા આત્માર્થીજનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, કેવા દેવ, પરમ વિતરાગ સ્વરૂપ, જેને રાગનો એક કણ નથી, અનંતમાં અંશે પણ જેને રાગનો કણ નથી, સ્વરૂપ નૈષ્ઠિક નિષ્ફળ નિર્ગ્રંથ ગુરુ, છઠ્ઠા સાતમે ગુણસ્થાને બિરાજમાન નિર્ગ્રંથ ગુરુ અને પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર. સત્શાસ્ત્રની વ્યાખ્યા કેવી કરી છે, પરમ શાંત રસ જેમાં છે અને એનું રહસ્ય જેમાં ભરેલું છે કે રસ કેવી રીતે લેવો, એવા જે સત્શાસ્ત્ર કયું, સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી, ભલે સન્માર્ગ પ્રાપ્ત થયો હોય તો પણ સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આત્માર્થી જેને પૂર્ણ થાય ત્યાં સુધી કર્તવ્ય છે, જે આત્માના કલ્યાણના પરમ કારણો છે, એ આત્મકલ્યાણના પરમ નિમિત્તો છે અથવા પરમ કારણો છે. નિમિત્ત નિમિત્તના સ્થાનમાં હોવા ઘટે છે, હોય જ છે, ન હોય એવું બધું નથી. કેમ કે ઉપયોગ જ્યાં સુધી પરિપૂર્ણપણે સ્વરૂપમાં લાગેલો ન રહે, અને ઉપયોગ ક્યારેક ક્વચિત કોઈ અંશે પણ બહાર જતો હોય તો એનો વિવેક કરે છે અને તે દેવગુરુ શાસ્ત્ર તરફ એ ઉપયોગને લગાવવો, દેવગુરુ શાસ્ત્ર એ ઉપયોગનો અવલંબન રહેવું જોઈએ. એ સિવાય બીજા નિમિત્તો એને મેળખા એવા નથી. આ એક જ મેળખા એવા છે કે એને સ્વરૂપમાં લઈ જાય છે. દેવગુરુ શાસ્ત્ર પણ શું કરે છે કે એને સ્વરૂપ પ્રત્યે દોરે છે, એને બહાર લઈ જતા નથી પણ એને સ્વરૂપ પ્રત્યે દોરે છે. એટલે એ આત્માના કલ્યાણના પરમ કારણો છે. એવા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરવી, બહુમાન કરવો એમ કે છે. એમ કહીને પછી એક પરમ ભક્તિ છે ઉપાસવા યોગ્ય છે. પરમ ભક્તિ છે ઉપાસવા યોગ્ય છે. ખાલી ભક્તિ કરવાની, ઉપાસવા યોગ્ય છે. અને ત્યાર પછી એમણે આ પ્રાપ્તને એક આઠમી ગાથા લીધી છે. એ પરિભ્રમણની મુખ્યતાથી પછી વાત કરી છે. છેલ્લે છેલ્લે પણ પછી પરિભ્રમણની મુખ્યતાથી વાત કરી છે.